નમસ્કાર, આકાશવાણી સમાચાર, જયેશ વેગડા વાંચે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયાઈ દેશો સાથેના સંબંધો ભારત માટે હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતાવાળા રહ્યા. બ્રિક્સ જૂથના 10 દેશોની પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા અને આતંકવાદને નાબૂદ કરવા માટે નીતિગત સહયોગની સંમતિ. ભારત અને પશ્ચિમ એશિયાઈ દેશો દુર્લભ પૃથ્વી અને મહત્વપૂર્ણ ખનિજોના સંયુક્ત સંશોધન માટે ઉત્સુક. મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં 12 કટ્ટર નક્સલવાદીઓએ સુરક્ષાદળો સમક્ષ આત્મસમર્પણ કર્યું. ફ્રેન્ચ અને ભારત વચ્ચે રાફેલ લડાકુ વિમાનનું સંયુક્ત ઉત્પાદન કરવા માટે 4 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા. અને દેશભરમાં આજે બલિદાનનો તહેવાર ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદ મનાવવામાં આવી રહી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પશ્ચિમ એશિયાઈ દેશો સાથેના સંબંધો ભારત માટે હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતાવાળા રહ્યા છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયાઈ દેશો કઝાકિસ્તાન, કિર્ગિઝ રિપબ્લિક, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રીઓ સાથેની મુલાકાત દરમિયાન આ વાત કરી હતી. વિદેશમંત્રીઓએ શ્રી મોદીને 4th ભારત પશ્ચિમ એશિયા સંવાદ દરમિયાન થયેલી સકારાત્મક અને ઉપયોગી ચર્ચાઓ વિશે માહિતી આપી હતી. શ્રી મોદીએ મજબૂત આર્થિક સંબંધો, કનેક્ટિવિટીમાં સુધારો, સંરક્ષણ સહયોગ તેમજ નવા અને ઉભરતા ક્ષેત્રોમાં વ્યાપક સહયોગ માટેના દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા. શ્રી મોદીએ નોંધ્યું કે ભારત અને પશ્ચિમ એશિયા વચ્ચે મજબૂત ભાગીદારી આપણા સામાન્ય પ્રાદેશિક અને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં ખૂબ જ મદદ કરે છે. બ્રિક્સ જૂથના 10 દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે અને આતંકવાદને નાબૂદ કરવા માટે નીતિગત સહયોગ આપવા સંમત થયા છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બ્રાઝિલના બ્રાસિલિયામાં 11મી બ્રિક્સ સંસદીય મંચની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. અનેક તબક્કાની ગંભીર ચર્ચા બાદ બ્રિક્સ દેશો વચ્ચે કૃત્રિમ બુદ્ધિમત્તાનો જવાબદાર ઉપયોગ, વૈશ્વિક વેપાર અને અર્થતંત્ર, આંતર સંસદીય સહયોગ, વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જેવા મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક સર્વસંમતિ બની હતી. લોકસભા સચિવાલયે એક નિવેદનમાં જણાવ્યું કે વિવિધ મુદ્દાઓ પર ભારતના વલણની વ્યાપક પ્રશંસા કરવામાં આવી હતી અને તેને અંતિમ સંયુક્ત ઘોષણામાં સર્વાનુમતે સામેલ કરવામાં આવ્યો હતો. આતંકવાદ સામે લડવાની ભારતની મજબૂત નીતિનો સ્વીકાર કરાયો અને ભારતે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો. ભારત અને પશ્ચિમ એશિયાઈ દેશોએ દુર્લભ પૃથ્વી અને મહત્વપૂર્ણ ખનિજોના સંયુક્ત સંશોધનમાં રસ દર્શાવ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી 4th ભારત પશ્ચિમ એશિયા સંવાદ બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં ભાગ લેનાર દેશોએ મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગના નવા ક્ષેત્રો શોધવા માટે પ્રતિનિધિમંડળોના આદાન પ્રદાનને પ્રોત્સાહન આપ્યું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં યોજાયેલી પ્રથમ ભારત પશ્ચિમ એશિયા દુર્લભ પૃથ્વી મંચના પરિણામોની પ્રશંસા કરતા આ દેશોના મંત્રીઓએ સંબંધિત અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે બીજી ભારત પશ્ચિમ એશિયા દુર્લભ પૃથ્વી મંચ બેઠક યોજવા હાકલ કરી હતી. આ બેઠકમાં કઝાકિસ્તાન, કિર્ગિઝ રિપબ્લિક, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ એશિયાના દેશોએ ડિજિટલ ચૂકવણી પ્રણાલી દ્વારા વધુ નાણાકીય વ્યવહારોના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. નાણાકીય અને બેન્કિંગ સંબંધોની મહત્વપૂર્ણ ભૂમિકા માટે એક સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપનાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. આ દેશોના વિદેશમંત્રીઓ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી અને આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓનો સામનો કરવા માટે તેમની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે ભાર મૂક્યો હતો કે આતંકવાદી કૃત્યોના ગુનેગારો, નાણાકીય સહાયકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા અને સજા આપવી જોઈએ. ભારત અને પશ્ચિમ એશિયાઈ ભાગીદારોએ સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વ હેઠળ વૈશ્વિક આતંકવાદ વિરોધી સહયોગની મજબૂત બનાવવાની અને સંબંધિત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદના ઠરાવો, વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચના અને નાણાકીય કાર્યવાહી કાર્યદળ FATF ધોરણોને સંપૂર્ણપણે અમલમાં મૂકવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિને કેનેડાના કનાકાનિસ્કમાં યોજાનારી G7 શિખર બેઠકમાં ભાગ લેશે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ને ગઈકાલે શ્રી મોદીને ફોન કરીને સંમેલનમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ શ્રી કાર્નેને તાજેતરની ચૂંટણીઓમાં તેમની જીત બદલ અભિનંદન આપ્યા અને સંમેલનના આમંત્રણ બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત અને કેનેડા પરસ્પર આદર અને સહિયારા હિતોના આધારે નવા જોશ અને ઉત્સાહ સાથે કામ કરશે, કારણ કે બંને દેશોના લોકો વચ્ચે ગાઢ સંબંધ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ સંમેલન સમયે કેનેડાના પ્રધાનમંત્રીને મળવા આતુર છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @news_abadને ફોલો કરશો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં ગઈકાલે ગઢચિરોલી જિલ્લામાં 12 કટ્ટર નક્સલવાદીઓએ સુરક્ષાદળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ તેમને બંધારણની એક નકલ અર્પણ કરી હતી. શ્રી ફડણવીસે મહારાષ્ટ્ર છત્તીસગઢ સરહદ પર આવેલા જિલ્લાના છીવાડાના નક્સલ પ્રભાવિત વિસ્તાર કવાંડી ગામની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીની આ વિસ્તારની પહેલી મુલાકાત છે. આ પ્રસંગે પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે જેમણે શસ્ત્રો મૂક્યા હતા તેઓ મુખ્ય પ્રવાહમાં જોડાવા અને દેશ અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવા માંગે છે. તેમણે કહ્યું કે છેલ્લા 18 મહિનામાં રાજ્યમાં 28 માઓવાદીઓ માર્યા ગયા, 31ની ધરપકડ કરવામાં આવી અને 44એ આત્મસમર્પણ કર્યું છે. આવતા વર્ષે માર્ચ સુધીમાં નક્સલવાદનો અંત લાવવાનો દાવો કરતા તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ખૂબ જ ઓછા સક્રિય નક્સલીઓ બાકી છે. આ બાકીના નક્સલીઓને આત્મસમર્પણ કરવા અથવા કાર્યવાહીનો સામનો કરવાનો સંદેશ પણ તેમણે આપ્યો. મુખ્યમંત્રીએ કહ્યું કે જો તેઓ આત્મસમર્પણ કરશે તો સરકારી નીતિ મુજબ તેનું પુનર્વસન કરવામાં આવશે. શ્રી ફડણવીસે 13 ભૂતપૂર્વ નક્સલવાદીઓના સમૂહ લગ્નમાં પણ હાજરી આપી હતી. ફ્રેન્ચ એરોસ્પેસ કંપની દસોલ્ટ એવિએશન અને ભારતની ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડે ભારતમાં રાફેલ લડાકુ વિમાનનું સંયુક્ત ઉત્પાદન કરવા માટે 4 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ દેશની એરોસ્પેસ ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત કરવા અને વૈશ્વિક સપ્લાય ચેનને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. બંને કંપનીઓ તરફથી એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ભારતના એરોસ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મહત્વપૂર્ણ રોકાણ છે અને તેના ઉત્પાદન માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સેવા આપશે. ભાગીદારી અંતર્ગત ટાટા એડવાન્સ સિસ્ટમ રાફેલ વિમાનના મુખ્ય માળખાકીય ઘટકોનું ઉત્પાદન કરવા માટે હૈદરાબાદમાં એક અત્યાધુનિક ઉત્પાદન સુવિધા કેન્દ્ર સ્થાપિત કરશે. સમજૂતી મુજબ પ્રથમ ફ્રેમ 2028માં બનાવવામાં આવશે તેવી અપેક્ષા છે. દેશભરમાં આજે ઈદ ઉલ અઝહા બકરી ઈદ ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહી છે. ઈદગાહ અને મસ્જિદોમાં ખાસ નમાઝ અદા કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેપુર મસ્જિદ અને શાહી ઈદગાહમાં મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરવા માટે એકઠા થયા છે. આ તહેવારને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસ શહેરના તમામ વિસ્તારોમાં સલામત અને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા માટે પેટ્રોલિંગ કરી રહી છે. દિલ્હી સરકારે ગાય, વાછરડા, ઊંટ અને અન્ય પ્રતિબંધિત પ્રાણીઓના ગેરકાયદેસર બલિદાન સામે કડક સલાહ પણ જારી કરી છે. દિલ્હી સરકારે બલિદાનની વિધિઓના ફોટોગ્રાફ્સ લેવા તેને પ્રદર્શિત કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે અને એ પણ નિર્દેશ આપ્યો છે કે બલિદાન ફક્ત નિયુક્ત સ્થળોએ જ કરવામાં આવે. અલ્લાહના આદેશનું પાલન કરીને તેમના એકમાત્ર પુત્ર હઝરત ઇબ્રાહીમના બલિદાનની યાદમાં ઈદ ઉલ અઝહા મનાવવામાં આવે છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
આજે તમામ અખબારોએ રિઝર્વ બેંક દ્વારા ઘટાડાયેલા રેપો રેટને કારણે હોમલોન સસ્તી થવાના સમાચાર મુખ્ય પાને પ્રકાશિત કર્યા છે. વર્તમાનપત્રો અનુસાર જોઈએ તો સંદેશ અને ગુજરાત સમાચારે લખ્યું છે કે રેપો રેટમાં 18% ઘટાડો, હોમલોન સસ્તી થશે. નવ ગુજરાત સમયે લખ્યું છે કે રિઝર્વ બેંકનું જમ્બો રેટ કટ, તમામ લોન વધુ સસ્તી થશે. સુરતમાં બન્યું ચિનાબ, અંજી બ્રિજનું લોખંડ, શ્રીનગર પહોંચી રેલ. આ હેડલાઇન દિવ્ય ભાસ્કરની છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયાઈ દેશો સાથેના સંબંધો ભારત માટે હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતાવાળા રહ્યા. બ્રિક્સ જૂથના 10 દેશોની પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા અને આતંકવાદને નાબૂદ કરવા માટે નીતિગત સહયોગની સંમતિ. મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં 12 કટ્ટર નક્સલવાદીઓએ સુરક્ષાદળો સમક્ષ આત્મસમર્પણ કર્યું. અને દેશભરમાં આજે બલિદાનનો તહેવાર ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદ મનાવવામાં આવી રહી છે. હવે આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.